તારીખ 3/1/1996 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા બાંધણીમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 8
હોય હે ઉનકે સમા સાથ હમારા વર્તન કિસ પ્રકાર સે હોના ચાહીએ 157 નંબર કે નામ કે પત્ર મેં रेफरेंस में कृपा करके खुलासा करें। 157 में बोर्ड नंबर 100 कौन से હિન્દી માટે કિસકા આવી 157/16 કે 13 દેખો તો થર્ટી ને હું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ, તેને અનુકૂળ આવે તો તેમ, નહીં તો તેમ, નહીં તો તે જણાવે તેમ પ્રવર્તે। સાથે જણાવજે કે તમારા કાર્યમાં જે મને સોંપો તેમાં કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું। તમે મારા સંબંધમાં બીજી કાંઈ કલ્પના કરશો નહીં। મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતો નથી। એટલું જ નહીં પણ કાંઈ મારું વિપરીત આચરણ મનોવચન કાંઈ થયું હોય તો તે માટે પશ્ચાતાપી થઈશ। એમ નહીં કરવા આગળથી બહુ સાવચેત રાખીશ। તમે સોંપેલું કામ કરતા હું નિરભય માની ઠપકો આપશો તો સહન કરીશ। મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ ને તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં। તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો તો તમારો ઉપકાર માનીશ અને તેનો ખરો ખુલાસો કરીશ। ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં। માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈપણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં। તમારી ઈચ્છાનુસાર તમે વર્તજો, મારે કાંઈ પણ અધિક કહેવાની જરૂર નથી। માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં, અને ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો। એ શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે ને તે માટે હું યોગ્ય કરી દઈશ। મારું ચાલતા સુધી હું તમને દુઃખ જોઈશ નહીં, છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમે પ્રિય છે ત્યાં તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી અને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને દેશ પોતાના વિચારો એમણે પોતાની પત્ની સાથેના વિચારો છે એને સ્પષ્ટ કર્યા છે। સરવાળે પોતાની નિવૃત્તિ જે શ્રેણી છે ધાર્મિક લાઈનમાં જવાની એની ઈચ્છા પણ પ્રદર્શિત કરી છે। એ બાબતમાં એમ કે તમે સંકોચ અથવા સંકુચિતતા નહીં રાખતા એમ કહેવું છે। શું બાકી જે વ્યવહારિક પ્રવૃત્તિ છે એમાં આપણે અરસપરસ પ્રમાણિકતાથી વર્તન કરવું જોઈએ એમ કહેવા માંગે છે। નિખાલસતાથી પ્રમાણિકતાથી શું પોતાના નિર્ણયો પોતાના વિચારો પરસ્પર સ્પષ્ટ કરવા જોઈએ. અને ભૂલ થાય તો ઠપકો આપવો વગેરે, પશ્ચાતાપ કરવો વગેરે, બધા પ્રમાણિકતાના જ લક્ષણો છે. અને સ્વતંત્રતા, તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કાંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. એટલે સ્વતંત્રતા આપવાની વાત છે. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ પણ પ્રકારે તમારા અંતઃકરણને સંકુચિત કરશો નહીં, ટૂંકું કરશો નહીં, એટલે સંકુચિત કરશો નહીં. એમ કહી મને વજન ત્યાં છે. છતાં એમ કે તમારા તમને સંકુચિત વૃત્તિ આવે તો મને જણાવી દેજો, એ બાબતમાં હું યોગ્ય કરીશ. પણ મારી ઈચ્છા તો નિવૃત્તિ શ્રેણીમાં જવાની છે. હા, સાદી 20 સાલ કી ઉમર મેં હુઆ થા, ઉચાર ધારા તો ઉસસે પહેલે 15 સાલ કી ઉમર સે ચાલુ હો ગઈ થી, ફિર ભી શાદી કિયા, વૈરાગ્ય બહુત થા, ઉસી વક્તી બાદ મેં ભી વૈરાગ્ય બડા હૈ. એમને પણ અમુક ભાગ લાગુ પડે છે. તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કાંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. એ ભાગીદારને લાગુ નથી પડતું. હા, માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તમાં દેતા તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં. એટલે છે ને, તો પણ હું જેમ જાણું છું તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને એ લાભ ઓલો છે, પારમાર્થિક લાભ છે. મારું ચાલતા સુધી હું તમને દુભીશ નહીં. અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને પ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણી છે. તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કારણ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ. ભાગીદાર ને પણ છે, લાગુ પડે. હા, તો શું કહે કે જો પાર્ટનર્સ હે उनको नुकसान नहीं करके मैं हट जाऊंगा, लाभ आपको होगा और आपको नुकसान नहीं होगा मेरे हक में, इस प्रकार से मैं मेरा डिसीजन लूंगा। ઉદયાધીન પણે માત્ર જેની સ્થિતિ છે, સર્વપર સ્વરૂપ નો સાક્ષી છે એવો બોધ સ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે એવા જીવોનો ત્રીજો પ્રકાર છે, જ્ઞાન દશા લીધી છે। અજ્ઞાનીને દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે। જ્ઞાનીને દોષ થાય છે પણ છતાં પણ એમનો જે પ્રકાર છે એ સાક્ષીપણે છે। ઉદયાધીન માત્ર જેની સ્થિતિ છે, જે દોષ થાય છે ઉદયને કારણે થાય છે ઉદયાધીનપણે। સર્વપર સ્વરૂપનો સાક્ષી છે, સાક્ષી ક્યારે હોય? જ્ઞાન દશા હોય ત્યારે બીજાને સાક્ષી પણ લાગુ ન પડે અજ્ઞાનીને। એવો બોધ સ્વરૂપ જીવ, બોધ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, ભાવવાસનનો કાળ કેટલો, માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે એવો જીવનો ત્રીજો પ્રકાર છે। પછી સ્ત્રી પુત્રો મિત્રો ધનાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આદિ ભાવને વિશે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અથવા થયા કરે છે, સ્વછંદ પરિણામ જેનું ગળિત થઈ ગયું છે, સ્વછંદ તો હોય નહીં જ્ઞાનીને, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ પામે છે। જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે, વિચાર એટલે અભિપ્રાય, મારો અભિપ્રાય તો ત્રીજા પ્રકારનો છે જ્ઞાન દશાનો, 24મા વર્ષનો પત્ર છે। જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે એટલે એ પ્રકારનો મારો અભિપ્રાય છે। વિચારવાન છે તેને યથાબુદ્ધિએ સદગ્રંથે સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષ રહિત એવું સ્વરૂપ તેને વિશે ઉત્પન્ન હોય છે, એ તો પૂર્ણ નિર્દોષ। આ વાત ફરી ફરી સુતા તથા જાગતા અને બીજે પ્રકારે વિચારવાને સંભાળવા યોગ્ય છે। ઉગરીબેનને પત્ર લખેલો, જેઠાભાઈના પત્ની હતા ને ઉગરીબેન, એને આ પત્ર લખેલો। અમની દ્રષ્ટિને અખંડ તત્વનો આશ્રય છે. અખંડ પછી દ્રષ્ટિ છૂટી જાય તો સાધક પણ ન રહે. દ્રષ્ટિ તો અંદર છે, ચારિત્રમાં અપૂર્ણતા છે કે બહાર ઉભેલો દેખાય, પણ દ્રષ્ટિ તો સ્વમાં છે. પ્રશ્ન જેને ભયભ્રમણથી ખરેખર છૂટવું હોય તેણે પોતાને પરદ્રવ્યથી ભિન્ન પદાર્થ નક્કી કરી પોતાના ધ્રુવ નાયક સ્વભાવનો મહિમા લાવી સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રયાસ કરવો. જો ધ્રુવ નાયક ભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનું બળ કોના આશ્રય પ્રગટ કરે? નાયકની ધ્રુવ ભૂમિમાં દ્રષ્ટિ જામતા તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન કરતા કરતા નિર્મળતા પ્રગટ થતી જાય છે. સાધકજીની દ્રષ્ટિ નિરંતર શુદ્ધાત્મક રહેવ ઉપર હોય છે, છતાં સાધક જાણે છે બધાને કે શુદ્ધ શુદ્ધ પર્યાયોને જાણે છે, અને તે જાણતા તેમના સ્વભાવ વિભાવપણાનો, તેમના સુખદુઃખરૂપ વેદનનો, તેમના સાધક બાધકપણાનો ઇત્યાદિનો વિવેક વર્તે છે. સાધક દશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા હોય છે, પણ હું પરિપૂર્ણ છું એવું બળ સતત સાથે ને સાથે રહે છે. પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે અને સાધક તેને જાણે છે, છતાં દ્રષ્ટિના વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિક ને અધિક જ રહે છે. આવી સાધક પરિણતિની અટપટી રીતને નાની બરાબર સમજે છે, બીજાને સમજવું અઘરું પડે છે. શું પ્રશ્ન છે? લાગુ પડતી વાત કોઈ નથી. ઉપરના પેરેગ્રાફમાં લીધું છે, એમાં પણ સીધી વાત એ લીધી છે કે ભોગરમણથી છૂટવું હોય અને સમયને સમય દર્શન પ્રયાસનો પ્રગટ કરવાનો પ્રયાસ કરવો, સ્વભાવના મહિમા લાવીને પરથી ભિન્નતા કરવી, સ્વભાવનો મહિમા લાવો અને સમય દર્શન પ્રગટ કરવો, એ વચ્ચેની ભૂમિકાની ચર્ચા નથી આમાં. પછી તો સાધક દશાની જ વાત કરે છે, જ્ઞાનીની જ વાત કરે છે. તમારો પ્રશ્ન શું છે એમાં? જ્ઞાન નું જે વેદન છે એના આધારે નિર્ણય થશે. ઉઘાડમાં તો બે પ્રકાર છે, પરલક્ષી ઉઘાડ હોય તો કઈ કામ થાય નહીં, સ્વલક્ષી ઉઘાડ હોય તો વેદનના અંશે, અનુભવ અંશે પ્રતીતિ થાય, એનું સ્વરૂપ નિર્ણય કરાવે, સ્વરૂપનું ઉખાણ થાય. આમાં કોઈ એવી ચર્ચા નથી, ત્રણસો ત્રણમાં કોઈ એની ચર્ચા નથી. પરથી ભીમિક નાયક સ્વભાવનો નિર્ણય કરી વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મતે સ્ત્રોતના વિકલ્પો તૂટી જાય છે, ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને ભણેરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય તેમ ઊંડાણમાં આત્મ ભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે અને કેવું જ્ઞાન સાથે કેવી શરૂ થાય છે. સ્વભાવનો નિર્ણય કરે વિજ્ઞાન પૂર્વક, તો એ વિજ્ઞાનના અભ્યાસથી વિકલ્પો મટીને નિર્વિકલ્પ દશા થાય, સ્વરૂપના દર્શન થાય ત્યારે એને એ સહાનુભૂતિ કેમ થાય એ અનુભવથી સમજણ પડી અને એ જ સહાનુભૂતિ કરતા કરતા કેવું જ્ઞાન સુધી પહોંચી જવાશે એ વાત પણ એના ખ્યાલમાં આવી ગઈ, સમજમાં આવી ગઈ. એટલે એને કેવું જ્ઞાનની કળા પણ હાથમાં આવી ગઈ, અનુભવમાં આવી ગઈ એમ કહેવું છું. વેદ જ્ઞાન એક જ વિધિ છે. વેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા નિર્ણય કર્યો, વેદ જ્ઞાનનો પ્રયોગ કરતા કરતા અભ્યાસ કરતા કરતા પ્રયોગાભ્યાસ અનુભવ કર્યો, એ વેદ જ્ઞાનનો પ્રયોગ અભ્યાસ ચાલુ રહેતો હતા કેવું જ્ઞાન સુધી પહોંચી ગયું. અપેક્ષાઓ તૂટી ગઈ એટલે શું થયું કે એની જે અપેક્ષા હોય છે ત્યાં સુધી પરિણામમાં ખેંચાણ બહુ વર્તે છે, અપેક્ષા વર્તીને કારણે પરિણામ અંદર આવી ન શકે, બહાર ને બહાર લે અને સુખ બુદ્ધિ છે એ એને હેરાન કરે. અપેક્ષાઓ મટે એટલે આત્મા સુખ સ્વરૂપ છે એ બાજુનું ખેંચાણ કરવાની અવકાશ મોકલાશ એ બધું ચાલુ થઈ જાય. કેમ કે ત્યાં ગુણથી ઉત્પન્ન થતા સુખની અભિલાષા થઈ કે મારે પરિપૂર્ણ સુખ જોઈએ, પૂર્ણતાના લક્ષમાં પૂરું સુખ જોઈએ, હંમેશા માટેનું સુખ જોઈએ અને એ સુખ મને નિર્દોષતા સાથે પ્રાપ્ત થશે. પરિપૂર્ણ નિર્દોષ થવું એ પરિપૂર્ણ સુખી થવાનો ઉપાય છે. એ દ્રઢ મુમુક્ષુતા આવી, દ્રઢ મુમુક્ષુતા આવી એટલે નિર્મળતા પણ આવી, એ નિર્મળતા આવી એટલે સત્પુરુષની ઓળખાણ થશે, સ્વરૂપની ઓળખાણ થશે અને અનુભવ પણ થશે. પણ એ થશે એમાં વિધિ આવશે ભેદ જ્ઞાનની. ભેદ જ્ઞાનની વિધિ પહેલા અવલોકન શરૂ થાય છે, પૂર્ણતાના લક્ષ પછી અવલોકન શરૂ થાય છે. અવલોકન શરૂ થવાનું કારણ શું છે કે એને શીઘ્ર નિર્દોષ થવું છે અને દોષ વર્તમાન પર્યાયમાં થાય છે એટલે અવલોકનમાં જો પોતાના દોષે જ ના આવે તો એ મળા પડે કેવી રીતે અને અભાવ થાય કેવી રીતે. અવલોકન શરૂ થાય એમાંથી પોતાના પરિણામોના અવલોકનમાંથી જ્ઞાન પોતાનું પણ અવલોકન કરવા લાગે, એમાંથી સ્વરૂપ પણ નિર્ણય થાય. અવલોકનમાંથી ભેદ જ્ઞાન બન્યું. અવલોકન છે એ ભેદ જ્ઞાનનું પ્રિસ્ટેજ છે.
અવલોકન કે અવલોકન સમય પૂર્ણતાના લક્ષ્ય છે, યથાર્થ ચાલે છે. અને જયારે ભાવભાષણમાં આવે ત્યારે સ્વરૂપનું લક્ષ્ય થાય. કઈ ભાવભાષણ થયું તે સ્વરૂપ લક્ષ્ય ગોચર થયું, અને સ્વરૂપ એવું માન છે કે પછી લક્ષ્યથી ખસે નહીં, એ પરિસ્થિતિ. પછી કરતું તો એટલું જોર નથી કરતો, આ તો આમ બધું થવા લાગે છે. જ્યાં સુધી અપેક્ષા વૃત્તિ છે ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નથી. અભિપ્રાયની અંદર વિપરીતતા ઘણી છે. અહીંયા પૂર્ણતાનું લક્ષ્ય થયું કે અભિપ્રાય પલટાનો, કે શુદ્ધિ ઉપાદેય છે. પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવી છે તે શુદ્ધિ જ ઉપાદેય છે. એ ઉપાદેયતામાં આખો અભિપ્રાય બદલાય છે. જેટલા અશુદ્ધિના કારણભૂત પર્યાયો છે એની સામે અભિપ્રાય ઊભો થઈ ગયો. અશુદ્ધિના પરિણામો થાય છે પણ અભિપ્રાયથી નથી થતા, અભિપ્રાયમાં ફેર પડી ગયો. એ તો આત્મશુદ્ધિને કારણે, તો આત્મશુદ્ધિના હેતુથી છે ને. સત્સંગ અને પરમ સત્સંગ ઈચ્છે છે એની પાછળ તો હેતુ આત્મશુદ્ધિનો છે. એની પાછળ હેતુ કોઈ સાંસારિક હેતુ તો નથી. અને સાંસારિક હેતુ હોય તો એ ખરેખર સત્સંગને યોગ્ય નથી. સત્સંગ સફળ નથી. હા, નુકસાન પણ ઘણું થાય. અપેક્ષા વૃત્તિથી નુકસાન ઘણું થાય. સત્સંગમાં આવવા પહેલા એને આત્મકલ્યાણની ભાવના પૂર્વક જ આવવું જોઈએ. બીજો હેતુ એ નિરૂપણ થાય. એક નિષ્ઠાથી, એક લક્ષ્યથી મારું કામ કરી લેવું છે, એના અર્થે હું સત્સંગને ઉપાસું છું. એટલે સત્સંગની ઉપાસના અને સત્સંગનો આશ્રય શબ્દ વાપરે છે. આધાર લઈએ છે પોતાના આત્મકલ્યાણ માટે, એ આધારભૂત પ્રસંગ છે. આશ્રય લઈએ છે અને એ સત્સંગની અંદર પોતાને ગુણ થાય, લાભ થાય એવી જે જે વાતો એને સમજવા મળે એનું અમલીકરણ કરે, એની ઉપાસનાથી, સત્સંગની ઉપાસનાથી. સત્સંગ ઉપાસવા યોગ્ય છે અને આશ્રય કરવા યોગ્ય છે. બીજભૂત ભૂલ, બીજભૂત ભૂલ કી ચર્ચા કિયા હૈ કે જો બીજભૂત ભૂલ હૈ વો નિકલ જાય તો દૂસરી બહુત સી ભૂલે નિકલ જાયેગી, ઓર જીવને બીજભૂત ભૂલ મિટાઈ નહીં. છોટે મોટે દોષ કભી મિટા હૈ લેકિન બીજભૂત ભૂલ એસી રહેગી, એસા બના હૈ. इसके लिए उन्होंने संकेत किया है इधर, जीव को सबसे प्रथम ये बीजभूत भूल को निकाल देना चाहिए. तो इसमें तो नहीं लिखा है लेकिन उसका विचार करें तो उसने સત્પુરુષ કો પહેચાના નહીં, સત્પુરુષ પુરુષ કી ઉસકો જરૂરત લગી નહીં, ઉસકી ખોજ ક્યા નહીં, ઉસકો પહેચાના નહીં, ઓર પહેચાન કરકે સત્સંગ ક્યા નહીં. યે બીજભૂત ભૂલ હૈ. સત્પુરુષ કે વિષય મેં ભૂલા હૈ, મુજે સત્પુરુષ ચાહીએ, ઇસકે બિના મેરા નિસ્તાર નહીં હૈ, वो बात इसकी समझ में नहीं आई, वो बीजभूत भूल रहेगी. बाकी सब शास्त्र पढ़ लिया, यम नियम संयम भी कर लिया लेकिन बीजभूत भूल खड़ी रहेगी. બીજભૂત ભૂલ મેં ક્યાં હૈ કે સત્પુરુષ કી પહેચાન આ જાય તો બીજભૂત ભૂલ નિકલ જાયગી. નહીં મિલ જાને સે નહીં નિકલ, નહીં નિકલેગી, ક્યોંકિ અનંતવાર તો મિલે હૈં, મિલે હુએ હૈં અનંતવાર, પહેચાના નહીં. ઓર પહેચાન પૂર્વક સત્પુરુષ કે ચરણ મેં રહા ભી નહીં, ये बात हुआ. और पूर्णता के लक्ष्य में ना वो पहचान होगी. बोलो. ऐसा है कि अनेक प्रकार की सब भूल બધી ભૂલનો વિચાર કરીને બધી ભૂલથી છૂટવા ઈચ્છે છે. ઠીક છે, બધા દોષ મટાડવા તે કર્તવ્ય છે અને એને એવી રીતે બધી જ ભૂલો મટાડવી છે અને એ અનેક ભૂલોથી છૂટવું છે એવી જે ઈચ્છા છે, એ ઈચ્છા એને બીજભૂત ભૂલ મટાડવા પ્રત્યે લઈ જાય છે. કે જો મારે બધા જ મારા દોષો મટાડવા હોય તો સત્પુરુષ વિના નહીં બની શકે, કેમકે પોતાને ખબર પડે નહીં શું કરે, મારી ભૂલ ક્યાં થાય છે, બહુ ભાગ શું બને છે, મુમુક્ષુ જીવને કેટલીક ભૂલો એવી થતી હોય છે કે જેની એને પોતાને જ ખબર નથી પડતી. જ્યાં સુધી એને પોતાની નજરમાં ના આવે તેને મટાડવાનો એ પ્રયત્ન કરે કેવી રીતે, એને ભૂલ જ ન લાગે હું બરાબર કરું છું એમ લાગે તો કેવી રીતે મટે? એ સત્પુરુષના યોગથી મટે છે. એટલે જેને બધી ભૂલો મટાડવાની ઈચ્છા થાય છે એ ઈચ્છા એને મૂળભૂત ભૂલ મટાડવાનું કારણ બની જાય છે એમ કહે છે. જે કારણ થાય એમાંથી એને સૂઝ આવે છે. એટલે પૂર્ણતાનું લક્ષ્ય, પૂર્ણ શુદ્ધિની ઈચ્છા થાય છે એને સત્પુરુષને શોધવાનું કારણ બને છે એ ઈચ્છા એને, કે આ વગર મારી બધી ભૂલ નીકળશે કેવી રીતે, હું સમજીશ જ નહીં ભૂલને, ભૂલ જ નહીં સમજી કેવી રીતે નીકળશે. કારણ કે ઘણી વાર શું થતું હોય છે કે ન્યાયની દ્રષ્ટિએ પોતે સાચો હોય અને એ ન્યાય જાણતા એને પ્રકૃતિગત કસાય થતો હોય, મારું વર્તન તો ન્યાય સાબ છે ને, તીવ્રતા મેં ખોજ કી તીવ્રતા હોની ચાહીએ, તીવ્રતા પૂર્વક ખોજ હોની ચાહીએ. જૈસે જિસકો સત્પુરુષ કો પહેચાનના હૈ વો અનેક અનેક વ્યક્તિઓ કે સત્સંગ મેં જાયેગા, સબ તો જ્ઞાની હોંગે નહીં, કોઈ વિદ્વાન હોંગે, કોઈ પંડિત હોંગે ઓર કોઈ જ્ઞાની હોંગે, તો ઉસમે દ્રષ્ટિ પહેની હોની ચાહીએ. કરવા પ્રત્યે વૃત્તિ નથી ત્યાંથી લેવું છે, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, પ્રવૃત્તિઓ કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે પણ જેને ઉદાસીનતા છે તેવા કોઈ આપ્ત પુરુષ એટલે જ્ઞાની પુરુષ તથારૂપ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગ આદિમાં વર્તતા દેખાતા હોય પોતાની વાત કરે છે. અને જેમ ઈચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે ઉદ્યમ કરે, ઈચ્છક એટલે પૈસાનો ઈચ્છા, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય તો તેવા પુરુષને વિશે જ્ઞાન દશા છે એમ સી રીતે જાણી શકાય? એટલે ઓળખવા માટેના પોતે પ્રશ્નો ઉઠાવ્યા છે આમાં. એટલે કે તે પુરુષ આપતો અથવા પરમાર્થે અર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે અથવા જ્ઞાની છે એમ કયા લક્ષણે ઓળખી શકાય? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગ યોગથી એમ જાણવામાં આવ્યું હોય, બીજા એમ કીધું કે આ તો જ્ઞાની છે, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર વ્યાપાર વગેરે તે સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતા પણ જ્ઞાન લક્ષણ પણ તેના લક્ષમાં રહે? પ્રશ્ન ઉઠાવ્યા છે. સર્વ પ્રકારે જેને પરિગ્રાજી સંયોગ પ્રત્યે ઉદાસીન પણ વર્તે છે અને અહમત્વ પણ ઉઠતા સંયોગો વિશે જેને થતું નથી અથવા પરીક્ષણ થયું છે અંતાનુબંધી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય તેવું તે જ્ઞાની પુરુષ દેખે છે અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગ આદિ પ્રારબ્ધ ઉદય લેવાથી પરીક્ષણતા ઈચ્છે છે. ઘણા એવા બરાબર છે પણ હવે એવા ઉદાસીન તો બીજા હોય છે ખરેખર તો કોઈ બાહ્ય લક્ષણ છે જ નહીં પરિચયથી અંતર પરિણતિની ઓળખાણ થાય એ વાત એમણે 674માં લખી છે. તીવ્રતા રાખી એટલે શું છે કે સત્સંગના યોગે ઓળખવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિ તીક્ષ્ણ દ્રષ્ટિ કરવી ઓળખવાની પ્રવૃત્તિ જે જ્ઞાનની છે એ તીવ્ર હોવી જોઈએ. હા પણ તીવ્ર યોગ્યતા વિના તો કોઈ કામ હોને વાલા હે નહીં યે તો ફર્સ્ટ કન્ડિશન હૈ બિના યોગ્યતા મેં ભી કામ હો જાય યે કોઈ હોને વાલા હૈ હા યે થા યે થા યોગ્ય તો ઉસમેં તો 674 માં લિયા કે બરાબર સત્સંગ હુઆ હો દ્રઢ મુમુક્ષુતા યાને પૂર્ણતા કા લક્ષ્ય હુઆ હો સત્સંગ મેં ઉપદેશ પ્રાપ્ત હો ઉસકા અમલીકરણ કે સ્ટેજ મેં આયા હો ઓર અંતર્વૃત્તિ જિસકી અંતર્મુખ હોને કી વૃત્તિ તીવ્ર હુઈ હો ઉતની નિર્મળતા આને સે વો પહેચાન સકતા હૈ વો બાત લિયા છે પર ઉસકે પર તો પૂરા આર્ટિકલ અપના આ ગયા ઉસકે પર તો સંકિત કા બીજ વો આર્ટિકલ પૂરા આ ગયા ઇસકે પર તો વિસ્તાર હે સત્સંગ તો આને લાગ્યો છે ગમે એટલું વાંચે ગમે એટલા ગ્રંથ પુસ્તક લેસ ગમે તે વાંચે સત્સંગ આને લાગ્યો સત્સંગ વગર સમજાય નહીં સારે પડશે કે ના વિષય ઊંડો છે ઈશ્વરો નથી વિશે મને તો સત્સંગ આને લાગ્યો એ તો છે તીવ્રતા ત્યારે જ આવે તો તીવ્રતા નિકટ તો કંઈક છે પરિણતિ ઓળખશે અંતર પરિણતિ ઓળખશે આત્મારૂપ હોય છે જેવો આત્મા છે આત્માકાર પરિણતિ સ્વરૂપાકાર પરિણતિ એટલે સ્વરૂપની ઓળખાણ થાય છે પછી સ્વરૂપને પછી ઓળખાણ થવાનું કારણ શું સત્પુરુષને ઓળખે સ્વરૂપને શું કરવા ઓળખો સ્વરૂપાકાર પરિણતિ છે માટે ઓળખો છો.